એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સુજ્ઞ શ્રોતાઓનું સ્વાગત છે આજના જ્ઞાન સત્રમાં. આજે આપણે એક એવા પુસ્તક પર ચર્ચા કરવાના છીએ જે એમ કહી શકાય કે અર્થશાસ્ત્ર વિશેની આપણી જે સામાન્ય સમજ છે ને એને થોડું પડકારે છે.
નમસ્કાર. હા, ખરેખર આ પુસ્તક વાંચીને ઘણા નવા વિચારો આવે. આપણે વાત કરી રહ્યા છીએ સર પાર્થ દાસગુપ્તાના પુસ્તકની, ઇકોનોમિક્સ અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
બરાબર. અર્થશાસ્ત્ર આ શબ્દ સાંભળીએ એટલે શું યાદ આવે? મોટાભાગે તો બજાર, પૈસા, શેરબજાર
એવું બધું.
પણ આ પુસ્તક કહે છે કે ભાઈ અર્થશાસ્ત્ર આનાથી ઘણું ઘણું વિશાળ છે.
એટલે કઈ રીતે?
જુઓ, દાસગુપ્તાની મુખ્ય દલીલ શું છે કે અર્થશાસ્ત્ર ખાલી બજારો કે પૈસાની લેવડ દેવડનું અભ્યાસ નથી. ના, એ તો આપણા જીવનના દરેક પાસાને સ્પર્શે છે. કુટુંબમાં આપણે શું નિર્ણય લઈએ છીએ ત્યાંથી લઈને પર્યાવરણની જાળવણી સુધી.
અચ્છા, મૂળભૂત રીતે એમ સમજો કે જ્યાં અછત હોય, સ્કેરસિટી અને પસંદગી કરવાની આવે, ત્યાં અર્થશાસ્ત્ર આવી ગયું. અને એ તો આપણે સતત કરતા હોઈએ છીએ, ખરું ને?
હા, એ વાત તો સાચી. અને આજના સમયમાં આ પુસ્તક કેમ આટલું મહત્વનું છે શું લાગે છે?
એટલે મને લાગે છે કે મુખ્ય કારણ એ છે કે તે આપણને પ્રગતિ કોને કહેવાય એનો સાચો અર્થ સમજાવે છે. એ કહે છે કે ખાલી જીડીપી વધારી દીધો મને પ્રગતિ થઈ ગઈ એવું નથી.
બરાબર.
સાચી પ્રગતિ તો ત્યારે કહેવાય જ્યારે આપણી જે કુલ સંપત્તિ છે એને જાળવી અને વધારીએ.
કુલ સંપત્તિ એટલે?
એટલે એવા બધું જ આવી ગયું. જો ફેક્ટરીઓ, મશીનો, રસ્તાઓ, જેને આપણે ઉત્પાદિત મૂડી કહીએ, પછી આપણું સ્વાસ્થ્ય, આપણું શિક્ષણ, એ થઈ માનવ મૂડી. સમાજમાં એકબીજા પર વિશ્વાસ, સારા નિયમો, એ સામાજિક મૂડી. અને સૌથી અગત્યનું, આપણી કુદરતી સંપદા, હવા, પાણી, જંગલો, એક કુદરતી મૂડી.
ઓહો, એટલે આ ચારેય પ્રકારની મૂડી જળવાય અને વધે એ ખરી પ્રગતિ.
અને એનું જે અંતિમ લક્ષ્ય છે એને જાણે નવેસરથી સમજાવવાનો પ્રયત્ન કરે છે. ટૂંકા ગાળાની આવક પર ફોકસ કરવાને બદલે લાંબા ગાળાની સંપત્તિ અને સુખાકારી પર ધ્યાન આપવાની વાત કરે છે.
બહુ રસપ્રદ વાત છે. તો પછી આ વિચારો જેમના છે એ લેખક સર પાર્થ દાસગુપ્તા, એમના વિશે પણ થોડું જાણીએ. એ ખાલી અર્થશાસ્ત્રી જ નથી, ખરું ને?
ના ના, બિલકુલ નહીં. તેઓ તો એક બહુમુખી પ્રતિભા છે. સર પાર્થ દાસગુપ્તા કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના ફ્રેન્ક રેમ્સી પ્રોફેસર એમેરિટસ રહી ચૂક્યા છે. અને એક બહુ મોટી વાત કહું?
હા, કહો ને.
એમને એક વિરલ સન્માન મળેલું છે. તેઓ વિજ્ઞાન માટેની રોયલ સોસાયટી અને માનવતા અને સામાજિક વિજ્ઞાન માટેની બ્રિટિશ એકેડેમી, આ બંનેના ફેલો છે.
અરે વાહ, આ તો ખરેખર દુર્લભ કહેવાય. એ બતાવે છે કે એમનું કામ કેટલું વ્યાપક છે.
કસ અને અર્થશાસ્ત્રમાં જે એમનું યોગદાન છે એના માટે તો સરનો ખિતાબ પણ મળેલો છે. એમના સંશોધનના વિષયો જુઓ તો પણ ખ્યાલ આવે, ગરીબી, કુપોષણ, વસ્તી અને ખાસ કરીને પર્યાવરણ અને જૈવ વિવિધતાનું અર્થશાસ્ત્ર. હમણાં યુકે સરકાર માટે એમણે જે રિપોર્ટ તૈયાર કર્યો, દાસગુપ્તા રિવ્યૂ ઓન ધી ઇકોનોમિક્સ ઓફ બાયોડાયવર્સિટી, એની બહુ જ ચર્ચા થઈ.
એમનો દ્રષ્ટિકોણ આટલો અલગ કેમ છે? શું ખાસિયત છે એમાં?
એટલે એમની ખાસિયત એ છે કે તેઓ સિદ્ધાંતોને છે ને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ સાથે જોડે છે, ખાસ કરીને ગરીબી અને પર્યાવરણના મુદ્દાઓ સાથે. બીજું, સ્વતંત્ર ભારતમાં એમનો ઉછેર થયો છે એટલે વિકાસશીલ દેશોના જે પડકારો છે એની એમને સીધી સમજ છે.
હા, એ વાત મહત્વની.
અને તેઓ અર્થશાસ્ત્રને બીજા વિષયો સાથે સાંકળે છે, જેમ કે સમાજશાસ્ત્ર, ફિલોસોફી, પર્યાવરણ વિજ્ઞાન. એટલે એમનું વિશ્લેષણ બહુપરિમાણીય બને છે.
એટલે એમ કહી શકાય કે તેઓ અર્થશાસ્ત્રને માત્ર આંકડા કે બજારના વિશ્લેષણ તરીકે નથી જોતા, પણ એક સામાજિક વિજ્ઞાન તરીકે નૈતિક પાસાઓ સાથે જોડીને જુએ છે, માનવ સુખાકારી અને પૃથ્વીના ભવિષ્ય સાથેનો સંબંધ જોડે છે.
બરાબર, એકદમ સાચું. એમનું કામ અર્થશાસ્ત્રની જે પેલી પરંપરાગત વ્યાખ્યાઓ છે ને એની સીમાઓ વિસ્તારે છે. અર્થશાસ્ત્ર એટલે સમાજ અને પ્રકૃતિની મોટી સિસ્ટમનો જ એક ભાગ છે એમ એ રજૂ કરે છે.
ઓકે, તો હવે આ પુસ્તકનો મુખ્ય સંદેશ શું છે? એનો સાર શું છે?
મુખ્ય હેતુ તો એ છે કે અર્થશાસ્ત્રના જે મૂળભૂત સિદ્ધાંતો છે એને સામાન્ય લોકો સમજી શકે એવા સરળ બનાવવા.
અને એ બતાવવું કે આ આર્થિક વિચારસરણી આપણા રોજિંદા જીવનથી માંડીને મોટા વૈશ્વિક પડકારોને સમજવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે.
અને એની મુખ્ય દલીલ શું છે? કેન્દ્રમાં શું છે?
કેન્દ્રમાં છે પેલી સર્વસમાવેશક સંપત્તિ, ઇન્ક્લુઝિવ વેલ્થ. પુસ્તક કહે છે કે અર્થશાસ્ત્ર એટલે આપણી આ કુલ સંપત્તિના પોર્ટફોલિયોનું સંચાલન. અને આ પોર્ટફોલિયોમાં શું શું આવે?
હા, એ ફરીથી કહો.
એક તો ઉત્પાદિત મૂડી, એટલે મકાનો, મશીનો, ફેક્ટરીઓ. બીજું માનવ મૂડી, એટલે આપણું જ્ઞાન, આપણી સ્કિલ્સ, આપણું આરોગ્ય. ત્રીજું સામાજિક મૂડી, એટલે સમાજમાં વિશ્વાસ, સહકાર, સારા નિયમો, સંસ્થાઓ.
અને ચોથું
અને કદાચ અત્યારના સમયમાં સૌથી અગત્યનું, કુદરતી મૂડી, એટલે કે આપણી હવા, પાણી, જમીન, જંગલો, જૈવ વિવિધતા, આ બધું.
અચ્છા, એટલે સાચો આર્થિક વિકાસ એ નથી કે આપણે કેટલું કમાઈએ છે, એટલે કે જીડીપી કેટલો છે.
ના ના,
પણ એ છે કે આપણે આ ચારેય પ્રકારની સંપત્તિનો ભંડાર આવનારી પેઢીઓ માટે જાળવી રાખીએ છીએ કે વધારીએ છીએ.
બરાબર,
એકદમ સાચું.
આ પુસ્તક આપણને જીડીપી જેવા જે આવકના માપદંડો છે ને, એની મર્યાદાઓ બતાવે છે અને આપણને સંપત્તિ આધારિત વિચારસરણી તરફ લઈ જાય છે. પુસ્તક કહે છે કે અર્થશાસ્ત્રનો સાચો ગોલ પેઢી દર પેઢી સુખાકારી ટકાવી રાખવાનો છે, અને એની ભૂમિકા આ ચારેય પ્રકારની સંપત્તિના ભંડારનું કુશળતાપૂર્વક સંચાલન કરવાની છે.
સમજાયું. તો આ પુસ્તક આપણને આ સમજ સુધી કેવી રીતે પહોંચાડે છે? એની આખી સફર કેવી છે? કંઈક અલગ છે એવું લાગે છે.
હા, એ પરંપરાગત ટેક્સ્ટબુક જેવું નથી. એ શરૂઆત ક્યાંથી કરે છે ખબર છે? ઘરથી, હાઉસહોલ્ડ, આપણું કુટુંબ, જે મૂળભૂત આર્થિક એકમ છે.
ઓકે.
ત્યાંથી એ સમુદાય તરફ જાય છે, જ્યાં વિશ્વાસ જેવી સામાજિક મૂડીનું મહત્વ સમજાવે છે. પછી એ બજાર અને રાજ્ય સરકાર, એમની ભૂમિકાઓ અને મર્યાદાઓની ચર્ચા કરે છે.
અને છેલ્લે
અને અંતે આ બધી જ આર્થિક પ્રવૃત્તિઓને એના સાચા સંદર્ભમાં મૂકે છે, એટલે કે પ્રકૃતિ. પ્રકૃતિ એ જ આપણો આધાર છે, એ વાત પર ભાર મૂકે છે.
ચાલો તો આ સફરના કેટલાક મુખ્ય મુકામો પર થોડી વધુ ઊંડાણપૂર્વક વાત કરીએ. શરૂઆત ઘર અને કુટુંબથી. ત્યાં અર્થશાસ્ત્ર કઈ રીતે કામ કરે છે?
દાસગુપ્તા બહુ ભારપૂર્વક કહે છે કે અર્થશાસ્ત્ર શરૂ ઘરમાં થાય છે. કુટુંબમાં સૌથી પહેલાં અછતનો અનુભવ થાય. સમયની અછત, પૈસાની અછત, શક્તિની અછત.
હા, એ તો ખરું.
અને એટલે જ ત્યાં પસંદગી કરવી પડે. બાળકોના ભણતર પાછળ ખર્ચ કરવો કે ઘર માટે બચત કરવી? ઘરમાં કોણ કયું કામ કરશે? સમય કોને કેટલો ફાળવવો? આ બધું શું છે? આર્થિક નિર્ણયો જ છે.
તારે બીજી કોઈ વસ્તુ જતી કરવી પડે છે.
બરાબર. જો કોઈ વિદ્યાર્થી ભણવાનું પસંદ કરે તો એને રમવાનો સમય જતો કરવો પડે. ઘરમાં રસોઈ બને, સફાઈ થાય, બાળકો મોટા થાય, આ બધું ઉત્પાદન છે. આપણે જમીએ, કપડાં પહેરીએ, એ વપરાશ છે. ભવિષ્ય માટે બચત કરીએ, બાળકોના શિક્ષણમાં રોકાણ કરીએ, એ રોકાણ છે. આ બધું મૂળભૂત અર્થશાસ્ત્ર જ છે, ઘરના સ્તરે.
ઘર પછી પુસ્તક વિશ્વાસ અને સમુદાય પર આવે છે. મને આ મુદ્દો બોરસપ્રદ લાગે છે. અર્થશાસ્ત્રમાં વિશ્વાસનું શું મહત્વ?
આ છે ને દાસગુપ્તાના કામનો એક ખૂબ જ મહત્વનો અને મને લાગે છે કે અનોખો ભાગ છે. તેઓ કહે છે કે વિશ્વાસ એ દેખાતી નથી પણ બહુ જ કિંમતી સામાજિક મૂડી છે. તમે વિચારો, મોટાભાગના આર્થિક વ્યવહારો શેના પર ચાલે છે? વિશ્વાસ પર જ ને.
હા, વાત તો સાચી છે.
જો દુકાનદાર અને ગ્રાહક વચ્ચે કે પછી ઉધાર લેનાર અને આપનાર વચ્ચે વિશ્વાસ જ ન હોય તો દરેક નાની મોટી લેવડ દેવડ કેટલી મુશ્કેલ બની જાય, કેટલી ખર્ચાળ બની જાય, કદાચ થાય જ નહીં.
એટલે એમ કહેવાય કે જે સમાજમાં વિશ્વાસ વધારે હોય ત્યાં આર્થિક વ્યવહારો વધુ સહેલાઈથી અને ઓછા ખર્ચે થઈ શકે.
ચોક્કસ. વિશ્વાસ એ એન્જિનના ઓઇલ જેવું કામ કરે છે. ઘર્ષણ ઓછું કરે, બજારોને વધુ કાર્યક્ષમ બનાવે. ઘણા સમુદાયો તો વિશ્વાસ અને સહકારના આધારે જ ટકી રહે છે અને આગળ વધે છે. આ વાત પેલી પરંપરાગત અર્થશાસ્ત્રની માણસ માત્ર સ્વાર્થી જ હોય, હોમો ઇકોનોમિકસ વાળી ધારણાને પડકારે છે.
વિશ્વાસ અને સમુદાય, પછી પુસ્તક બજારો અને રાજ્ય પર આવે છે. બજારો માટે શું કહે છે? એ તો મહત્વના છે જ ને.
હા, બિલકુલ. દાસગુપ્તાએ સ્વીકારે છે કે બજારો જે છે
એ સંસાધનોની ફાળવણી માટે એક બહુ શક્તિશાળી સાધન છે. પેલો એડમ સ્મિથનો અદૃશ્ય હાથનો ખ્યાલ છે ને, એમ લાખો લોકોની ક્રિયાઓને બજાર સંકલિત કરી શકે છે. પણ તેઓ સાથે સાથે ચેતવણી પણ આપે છે કે બજારો કોઈ જાદુ નથી, એમની પણ મર્યાદાઓ છે અને ઘણીવાર બજારો નિષ્ફળ પણ જાય છે.
બજારની નિષ્ફળતાઓ, માર્કેટ ફેલિયર્સ, એ જરા સમજાવશો, એના ઉદાહરણો શું હોઈ શકે?
મુખ્ય નિષ્ફળતાઓ ગણાવો. પહેલું, બાહ્યતાઓ, એક્સટર્નાલિટીઝ. જેમ કે પ્રદૂષણ. કોઈ ફેક્ટરી કંઈક બનાવે અને નફો કમાય, પણ એનાથી જે હવા કે પાણીનું પ્રદૂષણ થાય એનો બોજ કોણ ઉઠાવે? સમાજ. આ થઈ બાહ્ય અસર.
બરાબર.
બીજું છે જાહેર માલ, પબ્લિક ગુડ્સ. જેમ કે દેશની સુરક્ષા છે કે સ્વચ્છ હવા છે. બજાર આવી વસ્તુઓ પૂરી પાડી શકતું નથી. કેમ? કારણ કે જે પૈસા ન આપે એને પણ તમે એનો લાભ લેતા રોકી ન શકો. અને ત્રીજું, માહિતીની અસમપ્રમાણતા, ઇન્ફોર્મેશન એસિમેટ્રી. એટલે કે વેચનાર પાસે ખરીદનાર કરતાં વધુ માહિતી હોય. જેમ કે કોઈ જૂની ગાડી વેચતો હોય ત્યારે.
અને આ બધી નિષ્ફળતાઓને કારણે જ સરકાર એટલે કે રાજ્યની ભૂમિકા જરૂરી બને છે.
હા, રાજ્ય શું કરી શકે? નિયમો બનાવી શકે, જેમ કે પ્રદૂષણ નિયંત્રણ માટે. ટેક્સ લઈને એને ખર્ચ કરીને જાહેર માલ પૂરો પાડી શકે. કાયદા દ્વારા કરારોનું પાલન કરાવી શકે. આમ બજારની નિષ્ફળતાઓને સુધારવાનો પ્રયત્ન કરી શકે. પણ અહીં પણ એક પણ છે.
શું?
એક જ સર્વશ્રેષ્ઠ નથી.
સમજાયું. અને આ બધાના પાયામાં તમે કહ્યું એમ પ્રકૃતિ છે. પુસ્તક પ્રકૃતિને આર્થિક ચર્ચાના કેન્દ્રમાં કેવી રીતે લાવે છે, આ મુદ્દો મને ખૂબ જ મહત્વનો લાગે છે.
અને છે પણ. મારા મતે આ દાસગુપ્તાના કામનો સૌથી ક્રાંતિકારી અને આજના સમય માટે અત્યંત જરૂરી સંદેશ છે. એ કહે છે કે આપણી બધી જ નાની મોટી આર્થિક પ્રવૃત્તિઓ આખરે તો પ્રકૃતિ પર જ નિર્ભર છે. વિચારો, આપણને કાચો માલ ક્યાંથી મળે છે? પ્રકૃતિમાંથી. આપણો કચરો કોણ સમાવી લે છે? પ્રકૃતિ. અને જીવન ટકાવી રાખવા માટે જરૂરી સેવાઓ, શુદ્ધ હવા, પાણી, ફળદ્રુપ જમીન, પાક માટે પરાગનયન, આ બધું કોણ પૂરું પાડે છે?
પ્રકૃતિ.
હા, અને મોટા ભાગે મફતમાં. આ બધી ઇકોસિસ્ટમ સેવાઓ કહેવાય.
પણ આપણે તો આ બધી સેવાઓને ગ્રાન્ટેડ લઈ લઈએ છીએ, મફતમાં ની લઈએ છીએ.
અને દાસગુપ્તા કહે છે કે બસ એ જ આપણી સૌથી મોટી ભૂલ છે. આપણે પ્રકૃતિને એક અત્યંત મૂલ્યવાન પણ સાથે સાથે નાશવંત એવી કુદરતી મૂડી, નેચરલ કેપિટલ તરીકે જોવી જોઈએ. વિચાર કરો, જ્યારે આપણે જંગલો કાપી નાખીએ છીએ, નદીઓને ગંદી કરીએ છીએ કે જીવસૃષ્ટિનો નાશ કરીએ છીએ, ત્યારે આપણે શું કરી રહ્યા છીએ?
આપણે આપણી કુદરતી મૂડી ઘટાડી રહ્યા છીએ.
બરાબર. આપણે આપણો જ ભંડાર ખાલી કરી રહ્યા છીએ.
આ વાત પેલી સર્વસમાવેશક સંપત્તિવાળી વાત સાથે સીધી જોડાય છે, ખરું ને?
બિલકુલ. જો આપણે આપણી કુદરતી મૂડીનો નાશ કરીને ટૂંકા ગાળા માટે કદાચ જીડીપી વધારી પણ દઈએ, તો લાંબા ગાળે તો આપણે ગરીબ જ બની રહ્યા છીએ. કેમ? કારણ કે આપણી કુલ સંપત્તિ ઘટી રહી છે. દાસગુપ્તા ભારપૂર્વક કહે છે કે ટકાઉ વિકાસ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, તો ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આપણી સર્વસમાવેશક સંપત્તિ અને એમાં કુદરતી મૂડી મુખ્ય છે એને આવનારી પેઢીઓ માટે જાળવી રાખીએ અથવા તો વધારીએ. આ અર્થશાસ્ત્રનો નવો ગોલ હોવો જોઈએ.
તો આનો મતલબ એવો થયો કે આપણે પ્રકૃતિનું પણ આર્થિક મૂલ્યાંકન કરવું જોઈએ. કંઈક શેડો પ્રાઇઝ જેવો શબ્દ તમે વાપર્યો હતો.
હા, શેડો પ્રાઇઝ એટલે શું? કોઈ વસ્તુનું સાચું સામાજિક મૂલ્ય, જે કદાચ બજારમાં જે ભાવ હોય એનાથી અલગ પણ હોય. કુદરતી મૂડી અને ઇકોસિસ્ટમ સેવાઓ માટે આવા મૂલ્યો નક્કી કરવા જરૂરી છે. શા માટે? જેથી આપણે જ્યારે કોઈ નિર્ણય લઈએ ત્યારે એના મહત્વને ધ્યાનમાં રાખી શકીએ. આપણે એમને મફત ન ગણી લઈએ.
જેમ કે
આબોહવા પરિવર્તન એ આ કુદરતી મૂડીના ખોટા સંચાલનનું મોટામાં મોટું ઉદાહરણ છે. કેમ? કારણ કે આપણે જે કાર્બન હવામાં છોડીએ છીએ એનો સાચો સામાજિક ખર્ચ કોઈ ચૂકવતું નથી. એની શેડો પ્રાઇસ ઘણી ઊંચી છે, પણ બજાર ભાવ શૂન્ય જેવો છે.
વાહ, ખરેખર આ તો અર્થશાસ્ત્રને જોવાની એક નવી જ દિશા છે. ચાલો આ પુસ્તકના કેટલાક મુખ્ય વિષયો અને સંદેશાઓને ફરી એકવાર ટૂંકમાં યાદ કરી લઈએ. પહેલો સંદેશ શું ગણી શકાય?
પહેલો સંદેશ, અર્થશાસ્ત્ર એ ખાલી નિષ્ણાતો માટે નથી, એ એક વિચારવાની રીત છે. આપણા રોજિંદા જીવનમાં જે અછત અને પસંદગીના નિર્ણયો આવે છે એમાં એ મદદરૂપ થઈ શકે. સમય ક્યાં વાપરવો, પૈસા ક્યાં ખર્ચવા, એ બધું.
બીજો મુખ્ય સંદેશ જે મને ખૂબ જ મહત્વનો લાગ્યો, આપણી પ્રગતિનું માપ ખાલી આવક જીડીપી નહીં પણ કુલ સંપત્તિ ઇન્ક્લુઝિવ વેલ્થ હોવું જોઈએ. હવે ગુજરાત જેવા રાજ્યો માટે આનું શું અર્થ થાય? આપણે શું વિચારવું જોઈએ?
આનો સીધો અર્થ એ થાય કે આપણે જ્યારે ઔદ્યોગિક વિકાસની વાત કરીએ ત્યારે સાથે સાથે એ પણ જોવું પડે કે આપણા પર્યાવરણનું શું થઈ રહ્યું છે. આપણા પાણી, જમીન, હવાની ગુણવત્તા જળવાય છે? આપણા લોકોનું શિક્ષણ અને આરોગ્ય સુધરી રહ્યું છે? માનવ મૂડી, સમાજમાં શાંતિ અને સહકાર, સામાજિક મૂડી વધી રહ્યા છે? ખાલી ટૂંકા ગાળાના આર્થિક ફાયદા માટે લાંબા ગાળાની સંપત્તિનો ભોગ ન દેવાય.
ત્રીજો મુદ્દો, વિશ્વાસ અને સામાજિક મૂડીનું મહત્વ.
હા, આપણા બજારો બરાબર ચાલે, આપણી સહકારી મંડળીઓ સફળ થાય, આપણા ગામ કે શહેરમાં લોકો હળીમળીને રહે અને એકબીજાને મદદ કરે, આ બધું શેના પર આધાર રાખે છે? વિશ્વાસ પર. આ જે નરમ લાગતા પાસાઓ છે ને, એ ખરેખર આપણી આર્થિક સુખાકારી માટે ખૂબ જ મહત્વના છે. એનું જતન કરવું જરૂરી છે.
ચોથો અને કદાચ સૌથી વધુ વિચાર માંગી લે તેવો સંદેશ, પ્રકૃતિ એ મૂડી છે, મફતનો માલ નથી.
બિલકુલ. આપણે પાણી, જંગલો, જમીન, ચોખ્ખી હવા, આ બધી કુદરતી ભેટોનું સાચું મૂલ્ય સમજવું પડશે. એને આપણા આર્થિક હિસાબ કિતાબમાં ક્યાંક તો સ્થાન આપવું પડશે. અત્યારે આપણી જે ગણતરીની પદ્ધતિઓ છે એમાં પ્રકૃતિનું મૂલ્ય લગભગ શૂન્ય ગણાય છે. દાસગુપ્તા કહે છે કે આ આપણી મૂળભૂત ભૂલ છે અને એને સુધારવી જ પડશે.
અને પાંચમો સંદેશ, ટકાઉપણું અને પેઢીઓ વચ્ચેનો ન્યાય.
એટલે કે આપણે આજે જે નિર્ણયો લઈએ છીએ એની અસર ભવિષ્યની પેઢીઓ પર શું પડશે, એમની સુખાકારી પર શું અસર થશે, એ વિચારવું એ આપણી નૈતિક જવાબદારી છે. ટકાઉ વિકાસ એ ખાલી પર્યાવરણની વાત નથી, એ આવનારી પેઢીઓ પ્રત્યેના આપણા ઉત્તરદાયિત્વની પણ વાત છે. ટૂંકા ગાળાના લાભ માટે લાંબા ગાળાનું નુકસાન ન કરવું.
પુસ્તકમાં કેટલાક એવા વાક્યો કે વિચારો છે જે ખરેખર ધારદાર છે, યાદ રહી જાય તેવા. એવા કેટલાક મુખ્ય વિચારો કયા છે જે શ્રોતાઓને પણ ગમશે?
એક તો પેલી વ્યાખ્યા જ, અર્થશાસ્ત્ર પૈસા વિશે નથી, તે દુર્લભ સંસાધનોની ફાળવણી વિશે છે. આ એક વાક્ય જ આખા વિષયને જોવાની આપણી દ્રષ્ટિ બદલી નાખે છે.
હા, બીજો એક વિચાર મને બહુ ગમ્યો, બજારો નોંધપાત્ર સંસ્થાઓ છે પરંતુ તે જાદુ નથી. કેટલું સંતુલિત વિધાન છે, બજારોની શક્તિ પણ સ્વીકારે છે અને મર્યાદા પણ બતાવે છે.
ત્રીજો મહત્વનો વિચાર, ઘરગથ્થું અર્થશાસ્ત્ર કદાચ સૌથી મહત્વપૂર્ણ અર્થશાસ્ત્ર છે. આપણે જે ઘરમાં નિર્ણયો લઈએ છીએ એનું સમાજ પર કેટલું મોટું પ્રભાવ હોય છે એ તરફ ધ્યાન દોરે છે.
અને પ્રકૃતિ વિશેનો પેલો વિચાર તો સીધો ચોટ કરે એવો છે. આપણી ગણતરી પ્રણાલીઓ પ્રકૃતિને શૂન્ય મૂલ્ય આપે છે તે આપણી મૂળભૂત આર્થિક નિષ્ફળતા છે. આજના પર્યાવરણીય સંકટના મૂળમાં આ જ વાત છે ને?
ચોક્કસ. અને છેલ્લે પેલો જીડીપી વાળો મુદ્દો ફરી યાદ કરાવી દો. જીડીપી આવક માપે છે, સંપત્તિ નહીં. કોઈ કંપનીને માત્ર તેના નફાથી આંકવી અને તેની બેલેન્સ શીટ એટલે કે એની કુલ સંપત્તિ ન જોવી, તેવું જ જીડીપી દ્વારા દેશને આંકવું છે. પ્રગતિ કેવી રીતે માપી જોઈએ એના પર ગંભીર સવાલ ઉઠાવે છે.
બહુ સરસ. તો આ બધા ગહન વિચારોનો આપણા રોજના જીવનમાં શું ઉપયોગ, સામાન્ય માણસ આમાંથી શું લઈ શકે, કેવી રીતે લાગુ પાડી શકે?
જુઓ, વ્યક્તિગત સ્તરે આપણે શું કરી શકીએ, આપણા જે ખર્ચ, બચત અને રોકાણના નિર્ણયો છે એ લેતી વખતે પેલો તક ખર્ચનો વિચાર કરી શકીએ. જરા વિચારીએ કે આપણો સમય અને પૈસા ક્યાં જઈ રહ્યા છે, શું એ ખરેખર આપણી લાંબા ગાળાની સુખાકારી અને આપણી સર્વસમાવેશક સંપત્તિ જેમાં આપણું આરોગ્ય, આપણી કુશળતા, આપણા સંબંધો પણ આવે, એને વધારવામાં મદદ કરે છે?
અને એક જાગૃત નાગરિક તરીકે આપણે શું કરી શકીએ?
આપણે જ્યારે સરકારી નીતિઓની વાત થાય ત્યારે ખાલી જીડીપી કેટલો વધ્યો એના પર જ ધ્યાન ના આપીએ. આપણે પૂછી શકીએ કે ભાઈ આ નીતિથી પર્યાવરણ પર શું અસર થશે, સમાજમાં અસમાનતા વધશે કે ઘટશે, શિક્ષણ અને આરોગ્યની સેવાઓનું શું થશે. આપણે આપણા નેતાઓને લાંબા ગાળાની દ્રષ્ટિ વિશે, આ સર્વસમાવેશક સંપત્તિના સંચાલન વિશે સવાલ પૂછી શકીએ.
અને આપણા પોતાના સમુદાયમાં આસપાસમાં
ત્યાં પણ ઘણું કરી શકીએ. આપણા વિસ્તારના પર્યાવરણની સંભાળ રાખીએ, જેમ કે વૃક્ષો વાવીએ, આપણો તળાવ કે નદી સ્વચ્છ રાખવામાં મદદ કરીએ, આપણા સમુદાયમાં વિશ્વાસ અને સહકારનું વાતાવરણ બને એવા પ્રયત્નો કરીએ, કારણ કે યાદ છે ને, એ પણ એક મૂલ્યવાન આર્થિક સંપત્તિ છે. નાના સ્થાનિક વેપાર ધંધાને ટેકો આપીએ, આ બધું જ એ દિશામાં એક પગલું છે.
આખી ચર્ચા ખૂબ જ રસપ્રદ અને વિચાર પ્રેરક રહી. અંતે જો હું તમને પૂછું કે તમારા માટે આ પુસ્તકમાંથી શીખવા મળેલી સૌથી મોટી વાત કઈ?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ રહી કે અર્થશાસ્ત્રનો સાચો ગોલ જે છે એ ખાલી ભૌતિક વસ્તુઓ ભેગી કરવાનો નથી, પણ પેઢી દર પેઢી માણસની સુખાકારી ટકાવી રાખવાનો છે. અને આ માટે પેલી સર્વસમાવેશક સંપત્તિ, ખાસ કરીને કુદરતી અને સામાજિક મૂડી, એનું મહત્વ સમજવું કેટલું જરૂરી છે એ વાત મને ખૂબ સ્પર્શી ગઈ. જીડીપીની જે મર્યાદાઓ છે અને સંપત્તિ આધારિત વિચારસરણીની જે જરૂર છે એ મને ખૂબ સ્પષ્ટ રીતે સમજાઈ. આનાથી અર્થશાસ્ત્ર વધુ માનવીય અને વધુ પૃથ્વી કેન્દ્રિત બને છે.
અને મારા માટે સૌથી મોટો બોધપાઠ એ હતો કે અર્થશાસ્ત્ર કેટલું વ્યાપક છે. આપણા જીવનના લગભગ દરેક પાસા સાથે જોડાયેલું છે. ઘરના નાના નિર્ણયોથી લઈને આખી દુનિયાના આબોહવા પરિવર્તન સુધી બધું જ આર્થિક વિચારસરણીના દાયરામાં આવી શકે છે. અને ખાસ કરીને પ્રકૃતિને આપણી આર્થિક ગણતરીઓના કેન્દ્રમાં લાવવાનો વિચાર, એને એક અમૂલ્ય પણ નાશ પામી શકે તેવી સંપત્તિ ગણવાનો વિચાર, મને લાગે છે કે આ ક્રાંતિકારી છે. જો આપણે આ દ્રષ્ટિ અપનાવીએ તો અર્થશાસ્ત્રની ભૂમિકા ખાલી વૃદ્ધિ પાછળ દોડવાની નહીં, પણ આપણી સહિયારી સંપત્તિના સારા કારભારી બનવાની બની જાય છે.
અને શ્રોતાઓમાં કંઈક અંતિમ વિચાર મૂકીએ?
હા, જરૂર. ચાલો આપણે સૌ વિચારીએ, જો આપણે ખરેખર આપણી અને આપણા સમાજની સફળતાને માત્ર જીડીપીના આંકડાથી નહીં, પણ આપણી કુલ સર્વસમાવેશક સંપત્તિ, જેમાં આપણી કુદરતી, માનવ અને સામાજિક મૂડી બધું જ આવી ગયું, એના આરોગ્ય દ્વારા, એ જળવાય છે કે નહીં એના દ્વારા માપવાનું શરૂ કરીએ, તો આપણા નિર્ણયો કેવી રીતે બદલાય, આપણી શાળાઓ કેવી હોય, આપણા શહેરો કેવા બને, આપણી સરકારી નીતિઓ કેવી ઘડાય, અને આપણે પોતે આપણું જીવન કેવી રીતે જીવીએ, એમાં કેવા ફેરફારો આવી શકે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.